તારીખ 6/12/1994 શ્રી સમયસર કળશ 154 તથા ગાથા 228 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
શંકા નથી પડતી ક્યાંય, પોતાના શાશ્વત સ્વભાવના પ્રત્યક્ષ અનુભવને લીધે, સમ્યક સ્વભાવના પ્રત્યક્ષ અનુભવને લીધે પોતાની શાશ્વતતામાં શંકા પડતી નથી. અને સંયોગોના ઉથલ પાથલ વજ્રપાત પર્યંતના હોય કે જેનાથી ત્રણ લોકના બધા જીવો કંપી કંપાયમાન થઈ જાય, કંપી ઉઠે, પલભળી જાય કે આ તે શું થવા બેઠું છે અને શું થશે, હવે જગતનું શું થશે, આખું જગત જાણે પ્રલય નહીં પામવાનું હોય એવા ઝંઝાવાત સર્જાય, તો પણ સમ્યક દ્રષ્ટિ અંદરમાં નિશંક છે. મારા સ્વરૂપને કોઈ બાધા પહોંચાડી શકે એમ નથી. સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે, એટલે શંકા નથી. શેમાં શંકા નથી? કે પોતાનું સ્વરૂપ અનાદિ અનંત શાશ્વત અવ્યાબાદ છે, એમાં શંકા નથી. બાહ્ય પદાર્થો મને નુકસાન કરી શકે, કરશે તો, એવા ભયથી શંકાથી ભય નથી એમને. બીજા પદાર્થોને કારણે મને નુકસાન થશે તો, મારું મૃત્યુ થશે તો, વધુ ભય તો મૃત્યુનો છે. બાકી સંયોગોનું નુકસાન, ઈષ્ટ સંયોગનો વિયોગ થશે તો, જે પ્રિય સંયોગ છે એનો વિયોગ થશે તો, એવા ભયથી કે શંકાથી સમ્યક દ્રષ્ટિને કાંઈ ભય દુઃખ થતું નથી. શંકાને કારણે ભય નથી અને ભયને કારણે દુઃખ નથી. શંકા નથી માટે ભય નથી, ભય નથી માટે દુઃખ નથી, માટે સમ્યક દ્રષ્ટિ સુખી છે એમ લેવું છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ સુખી છે. સમ્યક દ્રષ્ટિ પણ મોક્ષ પણ પોતાના શાશ્વત સ્વરૂપને વ્યાબાધ સ્વરૂપને અવલંબવાનો પ્રયત્ન કરે, ઓળખીને અવલંબવાનો પ્રયત્ન કરે. ન ઓળખે ત્યાં સુધી ઓળખે, ઓળખવાનો પ્રયત્ન કરે, ઓળખે પછી અવલંબવાનો પ્રયત્ન કરે. આપણે આવી ગયું છે આમાં આત્મજાગૃતિમાં આઠે એનું વર્ણન. સમ્યક દ્રષ્ટિનું નિશ્ચયમ કેવી રીતે છે, એનો વ્યવહારંગ કેવી રીતે છે, અને મોક્ષ જીવને આ વિષય કેવી રીતે પ્રેરણાસ્પદ છે, કેવી રીતે અનુસરી શકે, એટલા માટે આ બંને પડખાથી સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમજવું જોઈએ. તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. શુભાશુભ કર્મનો ઉદય સમ્યક દ્રષ્ટિને પણ આવે છે. અજ્ઞાન ભાવે કર્મ બંધાયા છે, અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય જ્ઞાન દશાને કાળે આવે છે. તેથી સમ્યક દ્રષ્ટિને પણ ગમે તેવા પ્રકારના શુભના પણ ઉદય હોય અને ગમે તેવા પ્રકારના અશુભના પણ ઉદય આવે છે, પણ તેઓ તેના ભિન્ન જ્ઞાનમાં એવા પોતાના સ્વરૂપને જ્ઞાનપણે જ અનુભવતા પરિણમે છે. જ્ઞાનપણે પરિણમે છે એટલે શું? કે એ સંયોગો મારાથી ભિન્ન છે અને હું જ્ઞાનમય મૂર્તિ વ્યાબાદને શાશ્વત છું. તે સંયોગોથી મને કાંઈ ફેરફાર થતો, મને ફરક પડતો નથી. શુભનો ઉદય હો સંયોગમાં કે અશુભનો ઉદય હો, તેથી મને કાંઈ ફરક પડતો નથી. હું તો ભિન્ન મારા સ્વરૂપે જેવો ને તેવો જ્ઞાનમયપણે રહું છું અને મને જ્ઞાનમયપણે અનુભવું છું. એમ સ્વરૂપ જ્ઞાનપણે પરિણમે છે, અથવા સ્વની અભિન્નતાના અને પરની ભિન્નતાના જ્ઞાનમયપણે પરિણમે છે. તેથી તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે, ખળભળી જાય અને પોતાનો માર્ગ છોડી દે, એવો વજ્રપાત થવા છતાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. જ્ઞાન વપુ લીધું છે ને આમાં, બોધ વપુ, બોધ એટલે જ્ઞાન. સ્વમ અવધ્ય બોધ વપુષમ બોધાત્યવંતે નહીં, પોતે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન શરીરે છે. આ પૂતગળના શરીરે આત્મા નથી, પૂતગળાત્મક શરીરે આત્મા નથી, આત્મા જ્ઞાન શરીરે છે. જ્ઞાન જ એનું શરીર છે, આ દેહ એનું શરીર નથી, જ્ઞાન એનું શરીર છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જે વજ્રપાતના ભયથી, જેના ભયથી એટલે જે વજ્રપાતના ભયથી ત્રણેય લોકના જીવો કંપી ઉઠી, ખળભળી જાય, હલી જાય અંદરથી અને પોતાના ધર્મનો માર્ગ છોડી દે, ફરજ છોડી દે. સાંભળ્યું ને, છપ્પનિયાનો દુકાળ પડ્યો ત્યારે અનાજ નહોતું, અનાજ નહીં પાકેલું, વરસાદ નહીં થયો, અનાજ નહીં પાક્યું. એટલે રોટલી, એક રોટલો કે એક રોટલી હોય અને માં દીકરો બે હોય તો દીકરો માને ન દે ને માં દીકરાને ન દે, એનો અર્થ શું? કે માર્ગ છોડી દીધો. માર્ગ શું છે? કે માં દીકરાને એમ કે તું પહેલાં જમી લે, મારું થવું હશે એ થશે. દીકરો એને માને કે નહીં એવી રીતે હું ન જવું, એના બદલે માર્ગ છોડી દે. માર્ગ છોડી દે એટલે ફરજ છોડી દે, ધર્મ છોડી દે. એ દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં તો પોતાનો જે માનેલો ધર્મ હોય, સંપ્રદાયનો ધર્મ હોય, એ છોડી દે. અને એ તો અત્યારે જો પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જે જૈન દર્શનની અંદર કુદેવાદીની માન્યતા થઈ, એ પૂતગળ સંયોગોના દુઃખનો અભાવ કરવા માટે, બાહ્ય સંયોગોના દુઃખનો અભાવ કરવા માટે, એ દુઃખ મને ફલાણા દેવદેવી દૂર કરી દેશે એવી માન્યતાથી માર્ગ છોડી દે છે. જૈન માર્ગ છોડીને અજૈન માર્ગ અપનાવે છે. માર્ગ છોડે છે કે નહીં? સામાન્ય સંસારના દુઃખ પડે તો માર્ગ છોડી દે છે, તો બહુ મોટા દુઃખ પડે તો માર્ગ છોડી દે ને એમ કે છે. જે સંસારી જીવો પોતાનો માર્ગ છોડી દે છે એટલે પોતાનો ધર્મ છોડી દે છે, એવો વજ્રપાત થવા છતાં સમ્યક દ્રષ્ટિ ચલાયમાન થતો નથી, માર્ગ તો છોડતો નથી પણ ચલાયમાન અંદરથી હલતો નથી. સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વરૂપને જ્ઞાન સ્વરૂપ શરીરવાળું માનતો થકો. એ કેમ જ્ઞાનથી ચલાયમાન થતો નથી? હું જ્ઞાન શરીરી છું, મારું જે જ્ઞાન શરીર છે અહીંયા ત્યાં કોઈની પહોંચ નથી, કોઈ પરમાણુની, કોઈ દ્રવ્યની, કોઈ ભાવની, સચેત અચેત કોઈ પદાર્થની મારા જ્ઞાન સુધી પહોંચ નથી. અને એ તો જરાક તપાસે તો ખબર પડે એવું છે, થોડુંક પણ તપાસે તો ખબર પડે એવું છે કે જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. ગમે તેવા સંયોગ થયા, વિયોગ થયા, જીવ નરકમાં ગયો, નારકીમાં ગયો, દેવલોકમાં ગયો, ન દેવલોકના સુખ જ્ઞાનમાં આવ્યા, ન નારકીના દુઃખ જ્ઞાનમાં આવ્યા. જ્ઞાન તો નિર્લેપ જ રહ્યું છે. આત્માનો સ્વભાવ નિર્લેપ હોવાથી જ્ઞાન પણ નિર્લેપ સ્વભાવી છે, જાણ્યા કરે છે. જેમ નેત્ર જાણ્યા કરે, 320 ગાથામાં નેત્રનો દ્રષ્ટાંત લીધો ને, એમ નેત્ર જાણ્યા કરે, જ્ઞાન જાણ્યા કરે છે નેત્રવત. નેત્ર જેમ કંઈ કરી શકે નહીં, ભોગવી શકે નહીં, એમ જ્ઞાન પણ કંઈ કરી કે ભોગવી શકે નહીં. એવું સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીરવાળું માનતો થકો, જ્ઞાનથી ચલાયમાન થતો નથી, પોતે જ્ઞાન પોતાના સ્વરૂપ જ્ઞાનથી હલતો નથી. ગમે તે સંયોગ વિયોગ થાય ને કોઈને પહોંચે જ નથી ને પ્રત્યક્ષ વાત છે અનુભવમાં, એટલે એને કાંઈ ચલાયમાન થવાની શંકા જ ઉઠતી નથી કે મને એ દુઃખ દેશે, આ ઉથલ પાથલ થઈ રહી છે માટે મને દુઃખ થશે એવી શંકા પડતી નથી. શંકા નથી પડતી કેમ કે એવો નિશંક ગુણ પ્રગટ થયો છે, નિશંકતા નામનો ગુણ પ્રગટ થયો છે. શંકા નથી એટલે ભય નથી, ભય નથી એટલે ભયનું દુઃખ પણ નથી. જો આ સુખી થવા માટે વાત છે, જરાક કંઈ આગો આડોળું થાય એટલે પહેલી શંકા પડે, અરે રે શું થશે, આ બધું શું થવા માંડ્યું, આમ કેમ બધું થતું હશે, એ શંકા પડે ને ભય ચાલુ થઈ જાય, ભય ચાલુ થઈ એટલે દુઃખ પણ એનો ચાલુ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ સર્વ સંયોગોમાં નિશંક છે. જે મેરવો અડગ ઊભો છે એમ અંદરમાં ધ્રુવના આશ્રયે સમ્યક દ્રષ્ટિ પણ અડગ ઊભો છે, નિશ્ચળ ઊભો છે. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. મોટામાં મોટો સમર્થ દ્રષ્ટાંત આપ્યો છે કે ત્રણેય લોક ખળભળે ઉઠે અને માણસોને મરતા જોવે, પ્રાણીઓને મરતા જોવે, આ બોમ્બાર્ડિંગ થાય છે ત્યારે નજર સામે ઘણાને જોવાનું બને છે ને, મરતા એક્સિડન્ટ થાય ત્યારે મરતા કપાતા જોવે છે કે નહીં, એ ગમે તે પરિસ્થિતિમાં સમ્યક દ્રષ્ટિને એમ નથી થતું મારો નાશ થશે, શરીરનો નાશ થશે તો ઠીક છે, એ કાંઈ મારી પર્યાય નથી. એક વિભાવ જનિત થયેલી પર્યાય છે શરીર, કેવી શેનાથી થયેલું છે, વિભાવના કારણે, વિભાવના નિમિત્તે મળેલું શરીર છે, કાંઈ સ્વભાવના કારણે શરીર નથી મળ્યું. તો વિભાવ છે આરાધક પરિણામ છે કે વિરાધક પરિણામ છે, કે વિરાધક પરિણામ છે. વિરાધક પરિણામના ફળ સ્વરૂપે જે શરીર મળ્યું એ શરીરનો નાશ થશે, તો વિરાધક પરિણામના ફળનો નાશ થશે એમાં મારા આત્માનો ક્યાં નાશ થાય છે? એવા વિરાધક પરિણામના ફળ સ્વરૂપે મળેલા શરીરનો મોહ હવે મને નથી, જા એ મોહ નથી, સમ્યક દ્રષ્ટિને એ મોહ નથી, એટલે મારો નાશ થશે અનુભવ નથી. શાશ્વત પદની પ્રતીતિ છે, શાશ્વતપણાની પોતાને ખાતરી છે, પ્રતીતિ છે, વિશ્વાસ છે, નાશ થવાનો શંકા પડતી નથી. અશરીરી છે, સિદ્ધ દશામાં અશરીરીપણે રહેવું છે, અનંતકાળ પણ સ્વાદી અનંતકાળ અશરીરીપણે તો રહેવું જ છે. અને એવી સિદ્ધ દશાનું ધ્યેય તો મુમુક્ષુતાના પ્રારંભમાં બાંધ્યું છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી છે, અને પછી તો આગળ વધીને સમ્યક દ્રષ્ટિ થયો છે, એ મુમુક્ષુની ભૂમિકાથી આગળ વધીને સમ્યક દ્રષ્ટિ થયો છે, માટે એને શરીરની પર્યાયનો મોહ નથી. આપણે અહીંયા ઊભા હોય ને બાજુમાંથી કોઈ વાહન પસાર થઈ જાય તો કોઈ રોવા માંડે છે, કેમ કે એ વાહન આવ્યું અને ગયું, હું એમને ઊભો છું રસ્તામાં, મારે આવ્યું ત્યારે હરક કરવાની જરૂર નથી, ગયું ત્યારે રોવાની જરૂર નથી, એમાં શરીર આવ્યું ને ગયું હું એમને ઊભો છું એમ કે છે, શરીર આવ્યું અને શરીર ગયું મને એથી ફરક પડતો નથી. જે સંયોગો પાછળ જીવ ટીંગાઈ જાય છે એ બધા શરીરને ઠીક રાખવાના સંયોગો છે, અનુકૂળતા પ્રાપ્ત કરવાના સંયોગો છે. એ શરીરનો જ આધાર છોડી દે છે સમ્યક દ્રષ્ટિ માટે. શરીરને આશ્રિત એવા સંયોગોનો પછી આધાર લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એટલા મજબૂત છે સમ્યક દ્રષ્ટિ, એટલા મજબૂત છે અંદરમાં પોતાના સ્વરૂપના અવલંબને મજબૂતાઈ આવે છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે પાગલ માણસનો, કે જંગલમાં એક માણસ ગાનપણ અવસ્થામાં બેઠો હતો, એમાં રાજાની સવારી નીકળી. રાજાનું લાવ લશ્કર શું રાજી રાજીના રેડ થઈ ગયો. રાજાને લાવ લશ્કર સાથે આવ્યું ને રાજી રાજીના રેડ થઈ ગયો, બહુ રાજી થઈ ગયો, બહુ રાજી થઈ ગયો. જેવું પછી તું રસ્તો પસાર થતું તું તો લશ્કર રાખો હાલવા માંડ્યું, હાલતું હાલતું માંડ્યું રોવા એને. અરે રે, આટલું બધું આવ્યું તો ઉભી ગયું, આટલું બધું આવ્યું તો ઉભી ગયું. આ એવું લશ્કર છે, સંયોગોનું લશ્કર આવ્યું, સંયોગોનું લશ્કર ગયો. આવ્યું ત્યારે રાજી થઈ ગયો, ગયો ત્યારે ખેતખીન થઈ ગયો. ઓલા પાગલમાં આમાં ફેર કેટલો? હે, આમ કોઈ એમ કે પાગલ શું તો? હે, એમ મને પાગલ કયો? ઠીક, આવી જાઓ, તમારા ડાપણ કરો, મારી પાસે પરીક્ષા હાલો એમ કે. એ સંયોગોમાં રખાતો જીવ અને સંયોગોથી ખેદખીન થતો જીવ એકાંતે પાગલ છે, બીજું કાંઈ નથી એમાં. ભાવ મરણ સમયે સમયે કરે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. ભાવ મરણ પાછો રાચે છે અંદરમાં, રાજી થાય છે. ભાવ મરણ આત્માના જ્ઞાન ને આનંદ પ્રાણ ને ખૂન કરે છે, પાછો રાજી થાય છે, રાચે છે. તમે આશ્ચર્ય કરે છે પોતે, કે તમે તમારા મરણમાં તમે રાજી થાવ છો, આ કેવી મૂર્ખતા છે તમારે એમ કે. સત્તરમા વર્ષ પહેલા લખ્યું છે આ બધું, ક્યાંથી ઉગ્યું છે, કેટલું બહુમાન આવવું જોઈએ. એ સત્તરમા વર્ષ પહેલા 10 વચનો લખ્યા છે, એ ગુરુદેવના નિત્ય સ્મરણમાં હતા. 47 શક્તિ જે કુંદકુંદાચાર્યના સ્મરણમાં, 47 શક્તિ વચનો હતા, એવા કૃપાળુદેવના વચનો એમના સ્મરણમાં હતા. એટલે એમણે વ્યાખ્યાન કર્યા એના ઉપર. અચ્છા, એમાં બોલ્યા છે કે આ 12 અંગનો સાર છે. 3 વર્ષ પહેલાં જેના હાથમાં 12 અંગનો સાર આવ્યો હશે એ આત્માની ઉજ્જવળતા કેટલી હશે. 17મા વર્ષ પહેલાં જેના શ્રીમુખેથી 12 અંગનો સારભૂત વચનો નીકળ્યા કેટલી ઉજ્જવળતા હશે. હજી સમ્યક દર્શન થયું નથી એમ જોવાય નહીં. છેકડો છેલ્લા 200-400 વર્ષમાં કોઈ નથી. હા, બોલી. અને કોઈ એમ કહે કે તો સમ્યક દર્શન પહેલાંના વચનો છે, પણ એ સમ્યક દર્શન પહેલાં જે આ ભૂમિકા હતી એ ભૂમિકા સિદ્ધપદનો પાયો હતો, જે સિદ્ધપદ ભવિષ્યમાં થવાનું છે, અને જે સિદ્ધપદનું કારણ સમ્યક દર્શન છે, અને જે સમ્યક દર્શનનું કારણ આ ભૂમિકા છે. એ મૂળ પાયામાં ફાઉન્ડેશનનો સ્ટોન તો આ છે એનો. જો એની કિંમત ન થાય તો સમ્યક દર્શનની કિંમત કરતા આવડી નથી, સિદ્ધપદની કિંમત કરતા આવડી નથી. એવું જોઈને ગુરુદેવે એ વાત કરી છે કે આ 12 અંગનો સાર છે. કેમ કે 12 અંગમાં જે સારભૂત તત્વ આવ્યું એ એમણે ગ્રહણ કર્યું. અહીંયા એ બોલે છે, અંદરથી આત્મા બોલે છે. આ શું અવસ્થામાં સમ્યક દર્શન થયું નથી થયું એ અહીંયા ગૌણ છે, એ આત્મા સીધો બોલે છે એમ કે છે. એક ન્યાય તે આત્મજ્ઞાન છે, એક ન્યાય તે આત્મજ્ઞાન છે. આમ છે આવી ગયો. આ તો વૃક્ષનું બીજ છે, કેવળ જ્ઞાન રૂપી ફળ આવવાના છે જે વૃક્ષ ઉપર. એ વૃક્ષનું આ બીજ છે, જેને બીજ નથી જોતું એને વૃક્ષ જોઈએ છીએ, એ વાત કેવળ અજ્ઞાનમય છે, બીજું કાંઈ નથી. એવો વિષય છે એટલે એ બધું જ્ઞાનીઓનું તો ઊંડાણ હોય છે, એટલે સહેજે નીકળ્યું છે ગુરુદેવ સ્ત્રીના મુખેથી, એ સહેજે નીકળ્યું છે. આપણે પ્રભુચંદ્રનું ત્યાં પહેલા ભાગમાં આવી ગયું છે. હા, સરસ છે, સરસ છે. આપણે શું છે કે આ બધા એવી રીતે તૈયાર થયા છે કે ટેપ લઈને તમે બેસો એટલે ક્રમથી જ લીધું છે બધું. આડું અવળું સંકલન નથી કર્યું. સંકલન કરવાની પોલિસી નક્કી થઈ ત્યારે શું કરવું, બહુ વિચાર અને ચર્ચાઓ ચાલી છે અંદર અંદર કે આ કેવી રીતે આપણે કરવું. પછી નીતિ નક્કી કરી કે ગુરુદેવ જે ધારાવાહીપણે બોલી ગયા છે આપણે ફેરફાર કર્યા વિના લખી દઉં ધારાવાહીપણે, એમને સાચવી રાખો એ વાતને, એમને એમ સાચવી રાખો. ગુરુદેવને પોતાને એ પ્રવચનો કરવાનો ને છપાવવાનો ભાવ ક્યારે થયો હશે? કોઈ જીવનું કલ્યાણ થવાનું કારણ છે એની અંદર. જ્યારે એમના અંતરમાંથી એવો ભાવ આવે મહાપુરુષને ત્યારે નક્કી કોઈ જીવનું એમાં કલ્યાણ થવાનું નિમિત્ત નક્કી થઈ ગયું હોય છે. પછી ભાગશાળી જે લાભ લે મારે એની તરવાર છે. શું કહે છે? તેને એમ શંકા નથી થતી, સમ્યક દ્રષ્ટિને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. આટલો મોટો ઉથલપાથલ થીમ છે માટે મને મારું શું થશે, શું થશે એટલે મારો નાશ તો નહીં થઈ જાય ને, એવી શંકા એવો ભય સમ્યક દ્રષ્ટિને થતો નથી. આ મરણનો ભય છે એ બધાને સતાવે છે, કેમ કે મરણ બધાનું નક્કી છે અને તે અનિશ્ચિતપણે નક્કી છે પાછું. એટલે એવી વાત પણ એની ચર્ચા કરવા જેવી તૈયાર નથી. મરણ માટે તો તૈયાર નથી જ, પણ મરણની ચર્ચા કરવા પણ તૈયાર થતો નથી. એવી શું વાતો કરવી, એમ કે મૃત્યુની કઈ વાતો કરાતી હશે, એમ કે જીવવાની વાતો કરો ને શું ભાઈ. એ અજ્ઞાનપણે ભય છે, તારું કોઈ દી મરણ થયું નથી અને અનંતકાળમાં કોઈ દી મરણ થવાનું પણ નથી. એવો તો શાશ્વત રહેતો પદાર્થ છે, એનો આનંદ મેળવને તો એ પદાર્થને અવલંબીને એનું સુખ ને એનો આનંદ ને એની શાંતિ ભોગવતો, દુઃખી શું કરવા થાય છે? પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે. એટલે ઠીક કેવો શબ્દ વાપર્યો છે? પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ છે. જે વિનાશિક સ્વભાવ વાળો છે એનો વિનાશ થાય ઠીક વાત છે, એમાં ઠીક છે કે ઉચિત છે, એમાં અનુચિત શું છે? જેનો સ્વભાવ નાશ થવાનો છે એ નાશ થઈ પર્યાય તો એમાં અનુચિત થયું શું એમ કે છે? કાંઈ અનુચિત નથી થયું, એમ જ થવા યોગ્ય હતું તે થયું. હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે, 228 ગાથા એ નિશંકિત અંગ ઉપર છે. અહીંથી અંગ શરૂ થયા, હવે આઠે અંગની ગાથાઓ અહીંથી શરૂ થઈને એના ઉપરના બધા કળશો પણ એક એક ગાથા ઉપર એક એક કળશ એ જ રીતે કરશે. સમાધિથી જીવા નિશંકા હોતી નિર્ભયા તેણ સત્ત ભય વિપમુકા જમ્મા તમ્મા દૂર નિશંકા. સાથે ભાઈ લઈ લીધા બીજા પદમાં, એ સાથે ભયથી મુક્ત છે. શું ગાથાર્થ? સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે અને તેથી નિર્ભય હોય છે. નિશંક હોય તેથી એને ભય ન હોય એ સ્વાભાવિક છે. નિશંક હોય તે નિર્ભય જ હોય. તો જે નિર્ભય હોય એને ભયનું દુઃખ કેમ હોય? અને જેને મરણનો પણ ભય નથી એને બીજો કયો ભય હવે રહ્યો? આ તો સૌથી મોટો છે, એટલે પહેલી વાત એ લીધી, સૌથી મોટો ભય જેને નથી માટે એને સર્વ ભયો નથી. સપ્ત ભય એટલે મુખ્ય ભય સાત પ્રકારના છે, બાકીના ભય બધા એના પેટામાં આવી જાય છે. પણ સંપૂર્ણપણે ભય રહિત સમ્યક દ્રષ્ટિ સંપૂર્ણપણે દુઃખથી પણ મુક્ત છે, ભયના સંપૂર્ણ દુઃખથી એ મુક્ત છે. ભય નામનો શબ્દ એની ડિક્શનરીમાં નથી. હવે શેનો ભય થાય? પણ ભય શેનો વળી? શું થવાનું છે જીવને? કે જીવને કઈ થાય નહીં, થઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્ત ભયથી તે રહિત હોય છે. સાતે પ્રકારના એટલે સર્વ પ્રકારના ભયથી તે રહિત હોય છે, તેથી નિશંક હોય છે અથવા અડોલ હોય છે. શંકાનો શંકાથી થતું ચલાયમાનપણું પણ એમને નથી. પછી આગળની તો વાત જ રહેતી નથી, શંકાને લઈને અંદર હલી જાય એવું પણ બનતું નથી. એ અવસ્થા અલૌકિક અવસ્થા છે, નિર્ભય અવસ્થા એ ગમે તેવી અવસ્થામાં નિર્ભયપણે છે. આપણે પ્રસંગ યાદ આવે છે, મંદિરજીની પ્રતિષ્ઠા થઈ ત્યારે ચોથે દિવસે રાત્રે આગ લાગી હતી મંડપમાં, આખો મંડપ 20 મિનિટમાં સ્વાહા થઈ ગયો, ધડાધડ ઉનાળાના દિવસો પવનનો સુસવાટો અને કાપડ ને લાકડું બળતા વાર લાગે નહીં. હા, 3 વાગે લગભગ થઈ રહી ફાયર, 3 વાગે ફાયર થઈ, 3 ને 5 તો પહોંચી ગયો. 5 વાગે ગુરુદેવ પાસે ગયા, એ બધું બધી વિધિ પતાવીને પોલીસ બધું કરે ને, પંચનામો, પંચનામા સુધીની વિધિ પતાવીને પછી ગુરુદેવ, ગુરુદેવ જ્યારે ઉઠે ત્યારે જ એમને પાસે જવાય, એમને કાંઈ વહેલા ઉઠાડવાનો પ્રશ્ન નથી. વહેલા 3:30-4 ઉઠીને ધ્યાનમાં બેઠા હોય તો એમને કાંઈ ડિસ્ટર્બ કરવાનો તો પ્રશ્ન નથી. 5 વાગે એમના દર્શનનો સમય હતો, 5 વાગે એમની પાસે ગયા પરોડીએ. ગુરુદેવ કેટલા સ્વસ્થ હતા, બધા મોક્ષો તો ભાઈઓ બહેનો બધા ઘણા રોતા હતા, રડતા હતા, કેટલા પોતે સ્વસ્થ હતા. આ બધી સંસારની ચીજો જ ગમે તેવા પ્રસંગમાં ઉજ્જવળ આત્માનો, ઉજ્જવળ આત્માને વૈરાગ્યમાં પ્રવેશ થવો એ સહજ છે. આ તો પ્રતિકૂળતાનો, પણ અનુકૂળતામાં પણ વૈરાગ્યમાં પ્રવેશ કરે છે. કાંઈ ફેર પડે? કાંઈ નો ફેર પડે, એમાં શું કહે? આ તો કાંઈ નથી. શ્રી કૃષ્ણ 3 ખંડના અધિપતિ હતા અને દ્વારકા હળગી હતી, એ આગનો જ પ્રસંગ હતો. દ્વારકા સગડી, આખી દ્વારકા પાણી પીવાની વ્યવસ્થા નથી કરી શક્યા, કે પાણી નો કુંજો તો લીલી તરસ લાગશે તો શું થશે, પાણી પાણી કરતા દેવ છે. ત્યારે ગુરુદેવ ઘણું બોલ્યા. એ દ્વારકા ની અંદર હજારો જૈન મંદિર હતા. કેટલા? હજારો જૈન મંદિર હતા. 16108 મહેલ સોનાના જુદા, અને એના મંદિરો એક એક રાણીને જુદા. આ તો આપણે પૂજાની થાળીમાં 2 જણ ભેગા બેસે, આ તો પૂન કેટલા મહેર્ગની થાળી છે, 2 જણ એક એક ને એક એક જૈન મંદિર સ્વતંત્ર, એ ભગવાનની મૂર્તિઓ બધી ભસ્મીભૂત થઈ ગઈ, જૈન પ્રતિમાઓ કોલસો થઈ જાય, રાખ થઈ જાય, એવી આગ લાગી, કેવી પથ્થર બળીને કોલસો ને રાખ થઈ જાય, ગુરુદેવ બોલતા આ બધું વિનાશક છે, જગતના સર્વ પદાર્થોને પર્યાય વિનાશક છે, એનો અરક્ષો શું કરો, બહુ વૈરાગ્યનું પ્રવચન આવ્યું તે દી બરાબર મુનિ દીક્ષાનું પ્રવચન, દીક્ષા કલ્યાણક હતો ને, દીક્ષા કલ્યાણકનું પ્રવચન બહુ વૈરાગથી પ્રવચન આવ્યું, અપૂર્વ અવસર ઉપર પ્રવચન કરતા હતા ગુરુ, દીક્ષા કલ્યાણમાં તો મુનિ દશા છે ને, કૃપાળુદેવની મુનિ દશાની ભાવના ખૂબ મોટા છે, ખૂબ રસથી પ્રવચન આવ્યું. આજ સમજો વિનાશિક છે, શ્રી કૃષ્ણ પણ જીન પ્રતિમાઓને બચાવી શક્યા, આપણે તો બધી પ્રતિમાઓ સુરક્ષિત રહી ગઈ, આખો મંડપ બળી ગયો હતો, ગુરુદેવની વ્યાસપીઠ પણ બળી ગઈ, અસ્ત્રો બળી ગયા, પ્રતિમા જે એમને અખંડિત રહી ગઈ, ક્યાંય ખંડિત નથી થઈ કોઈ પ્રતિમા, નહીં તો લાકડા બાકડા બીજું ત્રીજું બીજું પણ એ સાઈડ જ આખી ક્લિયર રહી ગઈ હતી, લથપડતા થોડાક આમ ઓલા થઈ ગયા હતા, બીજા એ લટકતા હતા, પ્રતિમા જઈને કાંઈ નહીં. પ્રોગ્રામ ચાલ્યા તે દિવસની રથયાત્રા પણ બરાબર 8 વાગે નીકળી, રથયાત્રા રથયાત્રા બધું ઉલ્લાસથી નીકળ્યું, પાછું પછી વૈરાગ આવે ને ભગવાનને, બરાબર છે, આદિનાથ ભગવાન નતા ને, આદિનાથ ભગવાનના પંચ કલ્યાણક હતા, આદિનાથ નગર હતું ને આપણે મંડપનું નામે આદિનાથ નગર રાખ્યું હતું, આદિનાથ ભગવાનના પંચ કલ્યાણક હતા, નિરાંજનાનું નાટક કરવાના હતા, વૈરાગ્યનું બરાબર વૈરાગ્યનો પ્રસંગ થયો, બધું ઉલ્લાસ થયો, પાછો રથયાત્રા બધું એટલું જ ઉલ્લાસ થયું, તરત બીજો પ્રસંગ મળ્યો, ટેમ્પરરી મંડપ ઊભો કર્યો, 1 વાગ્યો ત્યાં મંડપ નીચે પવન થઈ આખો નીચો મંડપ જ પડી ગયો, બીજો મંડપ રાત્રે 1 મંડપ સળગી ગયો, પછી તરત જ બીજા મંડપ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને મંડપ કરાવ્યો, અને એમાં શું છે કે તાત્કાલિક મંડપ અવડો મોટો મંડપ કરવો, ઊંડા કંઈ ખાડા ખોદીને થાંભલા નાખ્યા ન હોય, એ 4 દિવસનું કામ છે, અને વૈશાખનો વાયરો પવન અંદર ભરાણો થાંભલા ખેંચી નાખ્યા, અને ફુગાની જેમ કાપડની અંદર પવન ભરાણો થાંભલા ખેંચી નાખ્યો, 5 મિનિટમાં આખો મંડપ જમીન દોસ્ત, 1 વાગે તમે જમતા હતા તો દોડતા દોડતા આવ્યા બધા, ભાઈ આમ થઈ ગયું છે, આ પડલો મંડપ ફટી ગયો, આ મંડપ પડી ગયો, આ તો હું થવા બેઠું જ કાંઈ ખ્યાલ નથી આવતો, હે હા હવે શું કરશો, મેં કાંઈ વાંધો નહીં, એક કામ કરો, એક જણ અત્યારે ગાડી મ્યુનિસિપાલિટીમાં જઈ આવો, અત્યારે ટાઉન હોલને કબજો લઈ ગયો, પૈસા ભરીને ગુરુદેવનું વ્યાખ્યાન ટાઉન હોલમાં થશે, હવે બધા દિવસો કેટલા દિવસો બાકી છે, ટાઉનની અંદર ગુરુદેવનું વ્યાખ્યાન થશે, ગુરુદેવનું વ્યાખ્યાન ટાઉન હોલમાં થશે, સવારમાં નહીં નહીં, ત્યાં તો 5-5 દિવસે તે દિવસે રાત્રે મંડપ થઈ ગયો, 4th દિવસે રાતના તે જ દિવસે 5મા દિવસે બપોરનો મંડપ પૂરો થઈ ગયો, હા તો આ તો ખ્યાલ નથી, બહુ પાકું નથી, તો 7મો દિવસ તો 7મો દિવસ તો 7મા દિવસે એમ થયું, તો 7મા દિવસે બરાબર છે, એવા મોટા ફેરફારો થાય કોઈ હલે નહીં અંદરથી, એ તો થવા કારણે વિનાશિક પર્યાયો વિનાશ પામે, ઠીક જ છે, જે થાય તે આત્માને એથી કોઈ ફરક પડતો નથી, હા શાસ્ત્રો વ્યાસપીઠ બધું પડી ગયું, એલ્યુમિનિયમની વ્યાસપીઠ મુંબઈથી મગાવી હતી, સાવ પડી ગઈ એટલે શું સાવ પડી ગઈ હતું, ત્યાંથી એ બાજુથી જ આવળક ઓગળી ગયું હતું એની, એ બાજુથી જ ફાયર શરૂ થઈ હતી, એ બાજુથી ચાલુ થઈ હતી. પછી ચાંદી નો સામાન હતો જે ભગવાન ને ગંધ કુટી ના બધું એ બધું એમને મળી ગયું હતું. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વકર્મોના ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. કેવી સૃષ્ટિકા કરે છે અમૃતચંદ્ર આચાર્ય, લોજિક આપ્યો છે, કારણ કાર્યની સંધિ કરે છે. કેમ સમ્યક દ્રષ્ટિ નિર્ભય ને નિશંક છે, નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા હોય છે. 254 પત્ર નું મથાળું છે ગોપાલજી. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા હોય છે. અહીંયા એ વાત છે કેવી રીતે, શા માટે એમને શંકા નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિઓ કારણ આપીને વાત કરે છે. સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્ભિલાષ છે, કોઈ કર્મના ફળની અભિલાષા નથી. મને પુણ્યકર્મના ઉદય આવે તો સારું અને પાપનો ઉદય મને ન આવે તો, પ્રતિકૂળતાનો ઉદય ન આવે તો સારું, એવી અભિલાષા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. કેમ નહીં હોય? એમ જગત આખું અનુકૂળતા અને પ્રતિકૂળતા પાછળ સરખું કરવા, પોતાની વિકલ્પ પ્રમાણે ઈચ્છા પ્રમાણે કરવા, આખું જગત એની પાછળ લાગેલું છે કર્મફળનું ઠીક કરવા માટે. એનો અધિકાર નથી, કર્મફળમાં ફેરફાર કરવાનો જીવનો અધિકાર નથી. પણ મહેનત કરે છે બધા, પરિશ્રમ કરે છે બધા. પણ જેને સ્વરૂપ જ્ઞાન છે, પદાર્થના સ્વરૂપનું વિજ્ઞાન છે અને વિજ્ઞાન જે છે એનું જ્ઞાન જેને છે, આમાં તો કંઈ થઈ શકે એવું છે ને? એને જે કંઈ આવે છે આત્માને લાભ નુકસાન છે ને જે થાય એમાં, માટે પહેલેથી એની અભિલાષા નથી. કર્મફળ પ્રત્યેની અભિલાષા સમ્યક દ્રષ્ટિને નથી. ઈચ્છા દ્રષ્ટિને અભિલાષા છે એનું કારણ એ છે કે કર્મના ફળથી સુખ અને કર્મના ફળથી દુઃખ એને સ્વીકાર્યું છે, માન્યું છે. છે નહીં છતાં મિથ્યા માન્યું છે કે કર્મના ફળથી હું સુખી થાઉં, કર્મના ફળથી હું અમુક કર્મના ફળથી હું સુખી થાઉં, અમુક કર્મના ફળથી હું દુઃખી થાઉં. એ વસ્તુનું સ્વરૂપ જ નથી. એવું જેમને જ્ઞાન વર્તે છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો સર્વ કર્મના ફળ પ્રત્યે, અમુક કર્મ નહીં પાછો, તીર્થંકર કર્મ બંધાય તો સારું કે નહીં કે નહીં, એ અભિલાષા સમ્યક દ્રષ્ટિને નથી. હવે નિષ્કર્મ અવસ્થા મોક્ષને ઉપેક્ષા કરે, પર્યાય માત્રની ઉપેક્ષા કરવા જતાં મોક્ષની પણ ઉપેક્ષા કરે, એ વળી વિકારિક પર્યાયના ફળની અપેક્ષા કરે, એ વાત ક્યાંથી રહી? એ વાત હોય શકે? હા, નિશંક શા માટે છે, એનું કારણ શું? પણ આખી દુનિયા હલી જાય, ખળભળી જાય અને સમ્યક દ્રષ્ટિ ખળભળે નહીં, ચલાયમાન ન થાય, એનું કારણ શું? કારણ કે સર્વ કર્મના ફળ પ્રત્યે તે નિરભિલાષ છે. તમામ પ્રકારના કર્મના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ અને કર્મફળ પ્રત્યે, કર્મ એટલે કર્મ અને કર્મફળ બે લઈ લેવા, કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. મારું શાશ્વત સ્વરૂપ જ્ઞાન શરીર નિરાલંબ અને નિરપેક્ષ છે. કેવું છે? કોઈનું અવલંબન લેવાની એને આવશ્યકતા નથી અને કોઈની એને અપેક્ષા નથી. અથવા હું કોઈના અવલંબને ટકતો નથી, જીવતો નથી, નભતો નથી, રહેતો નથી, એવો કોઈના પણ અવલંબન વિનાનો હોવાથી મને કોઈની અપેક્ષા પણ નથી. એવું નિરપેક્ષપણે તેમનું વર્તવું હોય છે. કેટલું નિરપેક્ષપણે? અત્યંત નિરપેક્ષપણે. હવે છે મોક્ષ માર્ગની જગનની ભૂમિકા. ચોથું ગુણ સ્થાન એટલે મોક્ષ માર્ગની મંદ ભૂમિકા, જગન્ય ભૂમિકા, ઓછી ભૂમિકા. તાકાત કેટલી છે કે સર્વ કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, એટલી બધી તાકાત છે. કેમ કે દર્શન મોહ માર્યો છે, તો તે તાકાતથી કોને માર્યો છે? દર્શન મોહને માર્યો છે. અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિશંક, દારૂણ દ્રઢ નિશ્ચય વાળા હોવાથી અત્યંત નિર્ભય છે. બધે અત્યંત અત્યંત શબ્દ લગાડ્યા છે. અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિશંક, દારૂણ નિશ્ચય વાળા હોવાથી અત્યંત નિર્ભય છે. જરાય ભય નથી એમ. ચારિત્રમોનો થોડો ભય થયો અને ગણ્યો જ નથી આવ્યો. તો કે છે એક શુક્લ શ્લોક આવી ગયો ને, એમને કઈ રાગ થતો હશે કે નહીં થતો હોય, ભય થતો હશે કે કોણ જાણે. અમે તો જાણતા નથી, અમે એવું જાણતા જ નથી કે એમને કઈ થાય છે. અત્યંત નિશંક છે, અને જે જ્ઞાન એમને થયું છે એ જ્ઞાનના દ્રઢ નિશ્ચય વાળા છે, દારૂણ નિશ્ચય વાળા છે. શું દ્રઢ નિશ્ચય વાળા છે? અને તેમ હોવાને લીધે એ કારણથી અત્યંત નિર્ભય છે, જરા પણ એમને ભય વર્તતો નથી. ચોડરમલજીનો દાખલો પ્રખ્યાત છે, મરણ ભય નથી એનો. આથી કહે છે, આવ તારા માલિકને હુકમ મને બજાવ, તારી ફરજ છે તારા માલિકના હુકમને બજાવું, તારે જાઓ. હસતે હસતે મોઢે મોતને સ્વીકારી દે છે. અત્યંત નિર્ભય છે, ખ્યાલ આવી જાય શરીરની અવસ્થાના ફેરફારોથી કે હવે આ શરીરનો વિયોગનો કાળ બિલકુલ સમીપ છે, મરણ નથી એમને. શરીરનો વિયોગ થવાનો, જે સંયોગ છે એનો વિયોગ થવાનો જ છે, અને એ સમય હવે બહુ નજીક છે. સમ્યક દ્રષ્ટિ જીવ અત્યંત પુરુષાર્થમાં નિમગ્ન થઈ જાય છે, એકદમ પુરુષાર્થ ઉપડી જાય. ખબર પડે જ્ઞાનમાં, બીજું જ્ઞાનનું ફળ શું આવે ખબર પડે જ્ઞાનમાં, કે શરીર નહીં ટકે સંયોગમાં. એનું ફળ શું? એવું જે જ્ઞાન થયું કે એકદમ પુરુષાર્થની ઉત્પત્તિ થવી. સહજ પુરુષાર્થને જાગ્રત થવો એ વાસ્તવિક જ્ઞાનનું ફળ છે, અથવા એ વાસ્તવિક જ્ઞાનનું સ્વરૂપ છે. સ્વરૂપ જ જ્ઞાનનું એવું છે, પુરુષાર્થને ઉપાડે. એટલા માટે એને મૃત્યુ મહોત્સવ કહેવામાં આવે છે. એ કારણે કહેવામાં આવે છે. વધારેમાં વધારે સોગાની જો ત્યાં સુધી લખે છે, કોઈ સમ્યક દ્રષ્ટિઓનો પુરુષાર્થ એટલો બધો તીવ્ર થાય, એટલો બધો તીવ્ર થાય કે પ્રાણ છૂટે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં પ્રાણ છૂટી જાય. જા આનંદ આનંદ લેતા લેતા, આનંદના ઘૂંટડા ભરતા ભરતા, શરીર છૂટ્યું છૂટ્યું કેમ મારવું હતું, પારકું હતું, પારકી છે સંયોગમાં છે, પારકી છે વિયોગમાં છે, મારે લેવા દેવા હો. પાડોશીના ઘરે કોઈ આવ્યું કે ગયું, અથવા પાડોશી ઘરે આવ્યા ને પાછા એના ઘરે વ્યા ગયા, પાડોશી ઘરે આવ્યા એના ઘરે વ્યા જાય ત્યારે રોવા માંડે છે, તમે કેમ તમારા ઘરે જાઓ છો? સ્વાભાવિક છે. અત્યંત નિશ્ચય નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે. જો ઠીક ઇતિ સંભાવ્યતે, અત્યંત નિશંક દારૂણ અધ્યવસાયા સંતો અત્યંત નિર્ભયા સંભાવ્યતે. એ સમ્યક દ્રષ્ટિઓ જેટલા બહુ વચન લીધે છે, સમ્યક દ્રષ્ટિઓ એટલે સર્વ સમ્યક દ્રષ્ટિઓ. અને તોડરમાં જે નામ છે બીજાને બીજું થાય એમ નથી, બધા જ સમ્યક દ્રષ્ટિઓ બહુ વચન લીધું છે. સર્વ સમ્યક દ્રષ્ટિઓ એવા અત્યંત નિર્ભય હોય છે એમ સંભાવના કરવામાં આવે છે. એવી ગણતરી કરવામાં આવે છે, એમ ગણના કરવામાં આવે છે, એમ જ ઠરાવવામાં આવે છે. શું? એમ સિદ્ધ કરવામાં આવે છે એમ. હવે સાત ભયના કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે. અહીંથી સાતે સાત કવિઓ લઈ ગયા છે. સાતે ભયના જે કાવ્યો છે ને, કેમ કે ગાથામાં સપ્ત ભય પરમી મુક્ત લીધા, સારી રીતે પ્રવી મુક્ત લીધા છે, વિમુક્ત નથી લીધા, અત્યંત મુક્ત છે. પ્રવી મુક્ત નો અર્થ શું છે? સપ્ત ભય વિપમુક્તા, સપ્ત ભય વિપ્રમુક્તા, સારી રીતે અત્યંત ભયથી મુક્ત છે. એ સાત ભયની ગાથાનો એક શબ્દ ગાથામાં વાપરો, અમૃતચંદ્રાચાર્ય સાત કળશ બીજા ઉતાર્યા એના ઉપર, સાથે સાત ભયના. પછી 229 ની ગાથા શરૂ કરી છે, એ સાતે કળશ લીધા પછી 1, 2, 3, 4, 5, 6, 7 કળશ. લોક હવે સાત ભયના કળશ રૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે. આ પહેલા કાવ્યમાં બંને ભય લોકભય પહેલા લઈ લીધો છે, આ લોકભય ને પરલોકભય. પછી 5 કાવ્યો 6 ભયના છે, પછી બીજો વધારાનો કળશ છે. લોક શાશ્વત એક એશ સકલ વ્યક્તો વિવિક્તાત્મન ચિલ્લોકમ સ્વયમેવ કેવલમયમ લોકત્યેક. લોકોયમ ન તવાત પરસ્ત પરસ્તસ્યા અસ્તિ તદ વિહીકૃતો નિશંક સતતમ સ્વયં ચ સહજમ જ્ઞાનમ સદા વિંદતિ. શ્લોકાર્થ: આ ચિત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો શાશ્વત એક અને સકળ વ્યક્ત લોક છે. આ ચૈતન્ય સ્વરૂપ લોક જ આત્માને શું કીધું અહીંયા? ચૈતન્ય સ્વરૂપ લોક છે. આ જગત તે લોક એ નહીં, વ્યુત્પત્તિ અર્થથી આ વાત કરતા કે આત્માને લોક કેમ કહ્યું? કે લોક્યંતે ઇતિ લોકઃ, એટલે સંસ્કૃત ભણ્યા નહોતા પણ શીખી ગયા હતા. લોક્યંતે ઇતિ લોકઃ, લોક્યંતે લોકે છે, જોવે છે, પ્રકાશ કરે છે. માટે જેનો પ્રકાશ કરે છે એનું નામ લોક પાડ્યું. જગતને લોક કહેવું, ત્રણ લોક કહેવા, એ તો ઉપચારથી છે. વાસ્તવિકપણે લોક તો આત્મા છે, પછી એને શું કરવા લોક કયો છો? જગતને કે આત્મા એને જોવે છે, લોક્યંતે કરે છે, માટે એને એના વિષયને લોક કહેવું. ઠીક, વાસ્તવમાં તો ચૈતન્ય લોક આત્મા છે, કેમ કે એ લોક કરે છે, લોકે છે. એ જેને લોકે છે એનું નામ લોક કહેવામાં આવ્યું છે. આ ચિત સ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો શાશ્વત એક અને સકળ વ્યક્ત લોક છે. જેમ કોઈ અત્યારે શોભા કરે છે ને, આખા મકાનને લાઇટથી શણગારે છે, એટલા બલ્બ મૂકે થોડે થોડે અંતરે, એટલા બલ્બ જ દેખાય, મકાન ન દેખાય. દૂરથી જોવે તો એટલા ઝળહળાટ કરતા દીવાઓ જેને હોય એમાં દેખાય. એમ આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનના દીવા છે, કેવળ જ્ઞાનના દીવા છે, અસંખ્ય પ્રદેશ કેવળ જ્ઞાન ભરેલું છે. અને એનાથી આખો ચિત સ્વરૂપ લોક છે એ સકળ વ્યક્ત છે, સર્વકાળે પ્રગટ એવો લોક છે. સકળ વ્યક્ત લીધો છે એમ વિવિધ આત્માનો, વિવિધ વિવિધ એટલે પ્રગટ. અહીંયા વ્યક્ત કીધો, 49મી ગાથામાં એને અવ્યક્ત કીધો. તે પરસ્પર વચન વિરોધતા હશે કે નહીં હોય? કે નહીં, પર્યાયની જેમ ઉત્પાદ થતો નથી માટે અવ્યક્ત કીધો છે. અને અહીંયા વસ્તુને સ્વરૂપને અપ્રગટને પ્રગટપણું લાગુ જ પડતું નથી, કેમ કે નિરાવરણ છે, આવરણ નિરાવરણ પણ લાગુ પડતું નથી, એટલો બધો પ્રગટ છે, એટલા માટે એને વ્યક્ત કહેવામાં આવે છે. ત્રિકાળ ધ્રુવ પ્રગટ છે, ત્રિકાળ ધ્રુવ પ્રગટ છે, નાના અવસ્થામાં પણ પ્રગટ છે. તો ઉત્પાદની જેમ પ્રગટ નથી, વસ્તુ જે છે તે છે. તમે સન્મુખ થાવ તો તમને અનુભવમાં આવે છે કે નહીં? જો અવસ્થા સ્વરૂપ સન્મુખ થાય તો એ પ્રગટપણે જણાય છે કે નહીં? તો અપ્રગટ હોય તો કેવી રીતે જણાય? માટે જ્ઞાનીની દ્રષ્ટિમાં, સમ્યકની દ્રષ્ટિની દ્રષ્ટિમાં આત્મા સદાય પ્રગટ છે. એમ જોવે છે કે મેં સામું નહોતું જોયું એટલે મને જણાતો નહોતો, કે મેં સામું જોયું ત્યારે પ્રગટ્યો નથી, એ તો પ્રગટ જ છે, વ્યક્ત જ છે, દ્રષ્ટિમાં વ્યક્ત થયા માટે એમ કહ્યું કે અત્યારે વ્યક્ત થયું, એ તો દ્રષ્ટિ અપેક્ષાએ છે, વસ્તુ અપેક્ષાએ તો સદાય પ્રગટ છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી ગયો છે. અજ્ઞાની ને લીધું કે નહીં, તો આ બાળકો પણ અજ્ઞાની લઈ લીધા કે નહીં, એ વસ્તુ તો પ્રગટ જ છે. એ જરા બહુ સરસ વિષય છે, પ્રગટ શું થઈ છે.
વાગદેવ શ્રીમંદર ભગવાન નમઃ જય ગુરુ.